કોઈ નહીં, કોઈની સાથે સહેજ પણ અકસ્માત ન થવા દે. એ છે એક લક્ષ્ય, એની એકાગ્રતા. અને એ એકાગ્રતા જેટલી દ્રઢ હશે એટલો જ સફળ. પણ એમાં જેટલા વિક્ષેપ, જેટલા આપણે પોતાના મનને હલાવીશું, વ્યધ્યાન કરીશું, એટલા જ આપણે આપણા લક્ષ્યની અંદર, આપણા જીવનની અંદર આપણે નિષ્ફળ. એ નિષ્ફળતા જ આપણી કચાશનું પરિણામ, અને એ નિષ્ફળતા જ આપણને બતાવી આપે છે કે આપણું ધ્યેય હજુ બરાબર પરિપક્વ નથી, સિદ્ધ નથી કે દ્રઢ નથી. વિદેશમાં તો જુઓ, એક બે ને ત્રણ અકસ્માત થાય ને એટલે એનું એનો પરવાનો પાછો લઈ લેવામાં આવે એક વર્ષ સુધી. એ પ્રમાણે હોવું જોઈએ. તમને આવડ, તમે તમારા લક્ષ્યને તમે જાણતા સમજતા નથી તો પછી તમે આટલો આવી ભૂલ કેમ થઈ શકે? ભૂલ ક્યારેય પણ ન થાય એટલા માટે પોતાનું જે કર્તવ્ય છે એમાં માણસ ખૂબ સાવચેતીથી, ખૂબ સમજી વિચારીને પોતાના માર્ગે ચાલ્યા. લક્ષ એ તો માનવ જીવન માટે પોતાની સંપત્તિ છે. ધ્યેય એટલે જ પોતાની મિલકત. અને એ ધ્યેય એને એટલો બધો આનંદ આપશે, એટલો બધો સુખ આપશે કે આ લૌકિક પૈસો કે સંબંધ પણ એટલો આનંદ નહીં આપી શકે. પૈસો હશે, સંપન્નતા હશે, સંબંધો પણ હશે, પરિવાર પણ હશે, પણ જીવનની અંદર જો ધ્યેય નહીં હોય તો માણસ એ જ પરિવારની અંદર બેઠો બેઠો લમણી હાથ દઈને રડ્યા કરતો હશે, ચિંતા કર્યા કરતો હશે. પણ બેઠેલો માણસ પોતાનું લક્ષ્ય તૈયાર કરીને ઊભો થઈને ચાલવા મળે તો અને લમણે હાથ નહીં લેવું પડે, કારણ એની પાસે પોતાનું ધ્યેય છે. એની પાસે પોતાનું એક લક્ષ્ય છે કે મારે આ કામ કરવાનું છે, જેનું કરવા માંડીશ અને સફળ થઈને આવીશ અને કંઈક મેળવીને આવીશ. દ્રઢ છે, સમય નકામો જવાનો નથી, એમ એને સ્પષ્ટ ખ્યાલ આવે છે. તો એવા લક્ષ્યને સાથે લઈને ચાલે તો એ સફળ થાય, એને પરિણામ મળશે. અને પરિણામની પાછળ કોઈક બળ હશે. પરિણામ મળ્યા પછી એક બળ, આત્મબળ આવી જશે, પોતાનામાં ભરોસો આવશે કે હું સફળ થયો, મને પરિણામ મળ્યું. લક્ષ્યની અંદર જ્યારે પણ સફળતા મળે ને ત્યારે આત્મબળ વધી જતું હોય છે. કમાવા ગયા અને ખૂબ કમાઈ લાયા તો કેટલો ઉત્સાહ વધી જાય છે, કેટલો આનંદ વધી જાય છે, તમારામાં કેટલું પરિવર્તન આવી જાય છે. એમ એ જે ભૌતિક લક્ષ્યની અંદર આટલા સફળ થયા છો અને એમાં આટલો ઉત્સાહ અને આનંદ આવે છે તો આ તો પોતાના સૂક્ષ્મ અધ્યાત્મની સફળતાનો આનંદ મેળવવાનો છે, પોતાના આત્માનું લક્ષ્ય બનાવવાનું છે, પોતાના સ્વરૂપનું, કે હું મારા સ્વરૂપની અંદર આટલો આગળ વધી રહ્યો છું. અને એમાં જે સિદ્ધ મહાપુરુષો કે જે આ માર્ગે લક્ષ્ય ઉપર પોતે ચાલ્યા જ જાય છે, આમ નિશ્ચિંત બનીને, એ સિદ્ધ મહાપુરુષો જુઓ, એનો આનંદ એટલે આત્મ આનંદ, અલૌકિક આનંદ, બ્રહ્માનંદ હશે. અહીંયા મહારાશ્રીના અનુભવનો જે આનંદ છે એ બ્રહ્મનો આનંદ છે, ઊંચામાં ઊંચો આનંદ, જેની તોલે ના આવે હીરાહાટ. ગમે એટલી ઝવેરાતની દુકાન હોય આખી ભરેલી, પણ એ આનંદની તોલે એ નહીં આવી શકે. તું ઓળખ તારી જાત, તને કહું છું એવી વાત સાંભળવાળા તાત. ઊંચી હવેલીની મોજ છે એવી. ઊંચી હવેલી એટલે આ વિચારોની ઊંચી હવેલી. તમારું ચિંતન જેટલું ઉપર ઉઠેલું હશે એટલા જ તમે સમાજની અંદર ખૂબ જ ઉપર હશો. જેમ કહે છે ભગવાન ઉપર છે. ઉપર એટલે જે કંઈ આપણી જીવનની સમજણ છે એના કરતા ઉપર ઉઠી ગયેલો છે, અને એટલા માટે આપણે ઊંચી દ્રષ્ટિ કરીએ છીએ. કોઈ આકાશની અંદર કોઈ સ્વર્ગ નથી કે ભગવાન ત્યાં ઉપર બેઠો હોય તો આપણે આમ, પણ આપણા સૌની અંદરથી જેની વૃત્તિઓ તદાકાર થઈને આમ સામાન્ય જીવનથી જેટલી ઉપર ઉઠે, આ લૌકિકતામાંથી, વાસનાઓ અને વિષયોમાંથી અને વ્યસનમાંથી જેટલો બહાર નીકળે, વ્યવહારમાંથી જેટલો ઉપર ઉઠતો જાય, જેટલો પોતાના આત્માની સાથે એક થતો જાય અને પોતાની એ અનુભૂતિ વડે પોતે ઉપર ઉઠતો હશે, એનું નામ છે ઉપરવાળો. લક્ષ જેટલું ઊંચું હશે અને લક્ષ વડે જેટલા સફળ થઈને આપણે આપણા ચિંતનથી આપણા જીવનની ઊંચાઈએ પહોંચીશું. ઊંચાઈ એટલે કઈ લંબાઈ નહીં, લંબાઈ તો ઘણી હોય છે. એકવાર નેપોલિયન પોતાના પુસ્તકાલયની અંદર પુસ્તક શોધતો હતો. એ પુસ્તક એને જોઈતું હતું તો ઘણું ઊંચે હતું, ઉતારવા માટે એને લેવા માટે ઘણો મસતો હતો. એટલે પાછળથી એક સૈનિક આવ્યો, જર્મન, એટલે જર્મન ઊંચો હોય ને, તો કે સાહેબ તમારા કરતા હું ઊંચો છું, કાઢી આપું તમને. એટલે નેપોલિયન એકદમ ગરમ લાય જેવો થઈને કે છે, તું લાંબો છું, ઊંચો તો હું છું, તું લાંબો ખરો, ઊંચો નહીં. લક્ષ ધ્યેય માણસને ઉપર ઉઠાડે છે. કે સૈનિક ભલે ઊંચો હતો પણ આજે એને યાદ નથી કરતા, પણ નેપોલિયને તો યાદ કરીએ છીએ. જેના જીવનના ધ્યેય જેટલા ઊંચા હોય એટલો માણસ ઉપર ઉઠેલો, અને એને આપણે ઈશ્વર તરીકે સ્વીકાર કરીએ છીએ, જે સૌથી ઉપરમાં ઉપર છે. લક્ષ્યની અંદર, ધ્યેયની અંદર, ચિંતનની અંદર, પોતાના વિચાર, પોતાના સ્વસ્વરૂપની અંદર બેસીને જેટલા ઉપર ઉઠીશું એટલો જે ઈશ્વરત્વને પ્રાપ્ત કરશે, બ્રહ્મને પ્રાપ્ત કરશે, અને સ્વયં એમ કહી શકશે અહમ બ્રહ્માસ્મિ, હું પોતે જ એ છું, બીજો નહીં. આટલી ઊંચાઈને એને લક્ષ્યને જે લાગીને રહે છે એ જ ઉપર ઉઠેલો અને ભગવત અવસ્થાને પ્રાપ્ત કરી શકે. ઊંચાઈ કોને કહેશો? કોઈ સંપન્નતાને નહીં, કોઈ બુદ્ધિમત્તા. હા, વ્યવહારિક જગતમાં લોકોની વચ્ચે એની બૌદ્ધિકતાને પણ ઊંચાઈની કિંમત થતી હોય છે. એની સંપન્ન, આજકાલ સંપન્નતા તો બહુ ઊંચાઈ મેળવી જાય છે ભૌતિક જીવનમાં. વિદવત્તાની પણ ઊંચાઈ મળે કે ભાઈ માણસ વિદ્વાન છે, માણસ વિચક્ષણ છે, બુદ્ધિશાળી છે, ભણેલું, એમ દરેક પ્રકારની ઊંચાઈ જુદી જુદી વ્યક્તિની હોય છે. પણ જે આત્માની ઊંચાઈ, અધ્યાત્મની ઊંચાઈ, એ સૌથી વધારે ઊંચામાં ઊંચી છે, અને એને જ ઈશ્વર, એને જ બ્રહ્મ, એને જ ભગવાન તરીકે સ્વીકારવામાં આવે છે. પરમ લક્ષ આપણું જીવન, જે કંઈ જીવતા હોઈએ, વ્યવહાર આપણો જે કંઈ હોય, પણ લક્ષ્યની ઉપર જ્યારે આવવાનું હોય ત્યારે એ બધો જ વ્યવહાર, ત્યારે બધું જ જીવન એક બાજુ રહી જાય અને માત્ર લક્ષ્ય ઉપર જ આપણો ધ્યેય હોય. આ દ્રષ્ટિ ત્યાં ગાડી હોવી જોઈએ કે મારા જીવનની અંદર જે કંઈ છે તે સાચું આ, બીજું નહીં. ઘણા માણસ ઘણી બાબતોમાં આંધળા બની જાય છે. કોઈ પૈસાના લોભમાં આંધળો બને એટલે એની અંદર, કોઈ વાસનામાં આંધળો બની જાય, બસ મારું તો આ જ, બીજું હું સમજતો જ નથી, અને આના વગર મને મારે ચાલે જ નહીં, અને હું જો આમ આ ના હોય તો હું જીવી ના શકું. એ જે પોતે એક સ્થૂલ અને ભૌતિક જીવનને ને માટે એણે જે આધાર રસ્તો પકડ્યો અને પોતાનું ધ્યેય નક્કી કર્યું, બસ આ જ મારું, હું બીજું ના સમજું, હું મરી જઈશું એના વગર, એ નહીં મળે તો એમ. એવા જે ભૌતિક જીવન, લૌકિક જીવનના વ્યવહારમાં જ્યારે માણસ આટલો બધો દ્રઢ બને છે અને એના વગર એ ચલાવી શકતો નથી, અને એમાં ડૂબતો જાય, ખૂંપતો જાય, અંદર નાશ પામતો જાય, પણ છતાંય પોતાના લક્ષ્યને કે પોતાના ધ્યેયને છોડે નહીં, તો એથી વિરુદ્ધમાં જ્યારે આપણું અલૌકિક લક્ષ્ય પોતાનું આધ્યાત્મિક ધ્યેય સૂક્ષ્મ તત્વ માટેનું એવા પ્રકારનું ઊંચું હોય કે એમાં એ પોતાની જાતને અંદર ડૂબાડતો જાય અને ઉપર ઉઠતો જાય, ઉપર ઉઠતો જાય. રહ્યા સહી લક્ષ્મણ ગુરુ વચન પરતા, ગુરુ મહારાજના એ વચનના બલ ઉપર. અને એ જેમ એક વાત જેને સ્પોન્સરશીપ કહેવામાં આવે છે, ગુરુ મહારાજ તરફથી સ્પોન્સર થયો એટલે એની મેતે આગળ વધી જાય, પણ સ્પોન્સર ના મળે તો ત્યાં ને ત્યાં એમ. એને પાછળથી કોઈક આધાર, ટેકો, બળ મળે, કોઈક એને મદદ મળી જાય એટલે પછી આગળ પોતાના રસ્તે નીકળી જાય. પણ ગુરુ વચન પણ એટલું જ દ્રઢ હોવું જોઈએ, અને દ્રઢતાની અંદર પાછો આપણને એટલો જ વિશ્વાસ હોવો જોઈએ. ત્યારે જ લક્ષ્મણદાસજી મહારાજ પોતાની અનુભૂતિ અહીંયા ગાડી બતાવતા હોય કે મને મારા ગુરુ મહારાજમાં આટલો વિશ્વાસ, એમણે આપેલું જે લક્ષ્ય, એ જે શબ્દ છે એની અંદર પણ મને પૂરેપૂરો ભરોસો છે. નાવમાં બેઠા પછીથી એ નાવ મને પાર ઉતારશે જ એટલો વિશ્વાસ રાખીને ચાલવું પડે. અને કદાચ એ બેઠેલે નાવમાં જો પાણી ભરાતું હોય તો એને ઉલેચતા રહેવું પડે, ઉલેચતા રહેવું પડે, કાઢતા રહેવું પડે. એ અજ્ઞાન છે, એ ધ્યેયની અંદર બાધા લાવનાર, અવરોધ ઉભો કરનાર એ છે. માટે એને કાઢો. જીવનના માર્ગે પોતાના જીવન નૌકાની અંદર પાણીરૂપી વ્યવહાર કે આસક્તિઓ ભરાય ત્યારે એને બેઠા બેઠા પ્રયત્નથી ભૂલેજતા રહો કે આ નકામું છે, આ ખોટું છે, આ વિચારો કામના નથી, આ વિચારો આપણને ભ્રષ્ટ કરી નાખશે, આનાથી આપણું પતન થશે, આનાથી દુર્ગતિ થશે. એને કાઢો, ઉલેચ્યા કરો. જેમ જેમ તમે દુર્વિચારોને ઉલેચતા જશો અને સદવિચારોને પોતાના જીવનની અંદર સ્થાન આપતા જશો, એમ ધીરે ધીરે સદવિચારોની વૃદ્ધિ થશે,